તારીખ 23-1-1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા હૈદરાબાદમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 10
107 આવે છે અવાજ આવે છે બરાબર ગુરુદેવ શ્રીના વચનામૃત 107મું વચનામૃત આજના બની ગયેલા બનાવના પ્રસંગને અનુરૂપ એકત્વની ભાવનાનો આ બોલ છે. વૈરાગ્યની જનની અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, મુમુક્ષુની ભૂમિકામાં વૈરાગ્યનો અર્થ છે ઉદયમાં નિરસપણું. ઉદય છે એ પૂર્વકર્મને અનુસરીને ઉત્પન્ન થતા અનેક પ્રકારના સંયોગ વિયોગ રૂપી પ્રસંગો છે, જેને કર્મ પ્રસંગ કહેવામાં આવે છે, કર્મના ઉદય પ્રસંગ કહેવામાં આવે છે. કર્મનો ઉદય ઉદયમાન થાય છે, એને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર ઉદયને રોકવા કોઈ સમર્થ નથી. આ એક વસ્તુ સ્થિતિ છે અને એ વસ્તુ સ્થિતિને સમજીને સ્વીકારવી એ જ શાંતિનો ઉપાય છે. વસ્તુ સ્થિતિને નામંજૂર કરવાથી, અસ્વીકાર કરવાથી કોઈ વસ્તુ સ્થિતિમાં ફેરફાર થઈ શકે એવું તો બનવાનું નથી. આત્માર્થી જીવને તો કોઈ પણ ઉદય પ્રસંગ બોધનું નિમિત્ત થઈ શકે છે. જો આત્માર્થીને દ્રષ્ટિકોણ પોતાના આત્માર્થનો છે એટલે એને કોઈ પણ પ્રસંગ બોધનું જ નિમિત્ત થાય છે. જેમ કે આપણે વિચારીએ કે ચિમનભાઈ અચિંતા ચાલ્યા ગયા, સંયોગ દ્રષ્ટિએ અવશ્ય અચિંતા ચાલ્યા ગયા છે, પણ સિદ્ધાંતિક રીતે વિચારીએ તો આયુષ્યના ઉદયમાં, ઉદયમાંના આયુષ્યમાં ન તો એક સમય વહેલું થાય છે, ન તો એક સમય કોઈને મોડું થાય છે. એ તો એક ઉદય શરૂ થયો એ પહેલાં ફિક્સ થઈ ગયેલી ચીજ છે, અને ઉદય શરૂ થયા પછી તો ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. મોટો દ્રષ્ટાંત છે કે આયુષ વહેલું પૂરું કરવું હોય તો થઈ શકે ખરું. 13મા ગુણ સ્થાને થી સિદ્ધાલયમાં જવા માટે પ્રતિબંધ તો આયુષ્યનો જ છે. સંસારમાં તો આયુષ્યને ઈચ્છવામાં આવે છે, જ્ઞાન દશામાં એ વાત નથી. અને અરિયંત દશામાં તો પ્રશ્ન જ એ પ્રતિબંધનો ઊભો થઈ જાય છે કે જ્યાં સુધી આયુષ્યનો પ્રતિબંધ છે ત્યાં સુધી 13મું ગુણ સ્થાન છે, પછી સિદ્ધાલયમાં જવાનું થશે. એટલે કોઈ પણ પ્રસંગને કઈ દ્રષ્ટિએ મૂલવવો, કઈ દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવું, કઈ દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીને અનુસરણ કરવું, એના ઉપર જીવને પોતાને શાંતિ અને અશાંતિનો આધાર છે. શાંતિનો રસ્તો પકડવો કે અશાંતિનો રસ્તો પકડવો એ પોતાને જ દ્રષ્ટિકોણ કેળવવાનો છે, પોતાને જ એ જ્ઞાન કેળવવાનું છે. જાણવાનું નથી, કેળવવાનું જ્ઞાન છે આ તો. આ જ્ઞાન કેળવવાનું છે, એ વાત ચાલી ગઈ 182માં બોલમાં આપણે સ્વાધ્યાય કરતા, કે જ્ઞાન તો કેળવવાની ચીજ છે, જ્ઞાન એ કોઈ જાણવાનો માહિતી મેળવવાનો વિષય નથી. તો આ પ્રસંગનો બોધ લેવો હોય તો એમ સીધો લઈ શકાય કે આવો પ્રસંગ બને છે કે જેમાં ઓચિંતું ગણાય છે, એનો અર્થ કે આગળ પાછળ એની ખબર નથી હોતી, માટે ઓચિંતું. આપણને ખબર નથી હોતી એનું નામ ઓચિંતું છે. તો ખબર ન હોય એવું બની જાય તો એમાં શું નુકસાન જાય, કે પોતે જે કામ શરૂ કર્યું હોય તે અધૂરું રહી જાય છે. જોકે બહારના કાર્યો તો જીવ કોઈ કરી શકતો નથી, ભાવ કરે છે એ સિવાય એથી વધારે કરી શકતો નથી, પણ અંદરનું કાર્ય કરવાનું જે આપણે વિચારીએ છીએ, સ્વીકારીએ છીએ કે આ આત્માને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગ હાથમાં આવે, સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિ થાય, એવી જે સ્વકાર્યની ભાવના છે એ ભાવના ભાવનામાં જ રહી જાય અને કાર્ય ન થાય તો અવશ્ય નુકસાન જાય છે. તો આ પ્રસંગ એમ કહી જાય છે કે હે જીવ, ઘડીનો પણ પ્રમાદ કરીશ નહીં, એમ કહી જાય છે. શું અચિંતાનો એટલો અર્થ, એટલો બોધ તારવવો જોઈએ કે હે જીવ, તું હવે ઘડીનો પણ પ્રમાદ ન કરીશ. કેમ કે આવું બની શકે છે, તારી નજર સામે તે જોઈ લીધું કે આવું બની શકે છે. બાકી તો આ જ પ્રસંગને મૂલવવાના સમ્યક જ્ઞાનના અનેક દ્રષ્ટિકોણ છે. સીધી વાત તો જે વૈરાગ્યની કહેવામાં આવે છે એમાં પણ આ જ વાત છે કે તું રાગથી વિરક્ત થા. વૈરાગ્યનો અર્થ એ છે કે તને જે 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 રાગ ઉત્પન્ન થાય છે તે તે રાગમાં તારો જે રાગ રસ છે, જેને કષાય રસ કહેવામાં આવે છે, આપણે 19માં બોલમાં જોયો, એ રાગ રસથી તું નિવૃત્ત થા. રાગ રસમાં તું ખૂંચી જામાં, તેમાં તું લીન થઈ જામાં, તેમાં તું તન્મય થઈ જામાં, તીવ્રતા એમાં પ્રવૃત્તિ કરમાં મંદ રસ થવો જોઈએ તો પણ એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને એની પાછળ એ સંબંધીના લાભ નુકસાનની સમજણવાળું જ્ઞાન એવી ભૂમિકા હોવી જોઈએ. નહીતર તો વૈરાગ્યથી તો ઘણા ત્યાગ કરે છે, દીક્ષા લઈ લે છે, પણ એ રીતે આપણે સંમત કરતા નથી. ગુરુદેવશ્રી સમયસારની 38 ગાથામાં વિરક્ત ગુરુથી સમજાવવામાં આવતા આત્માનું સ્વરૂપ કોણ સમજાવે છે કે વિરક્ત ગુરુ. તો વિરક્તનો અર્થ કરતા કે જેને રાગમાં રક્તતા નથી તે વિરક્ત છે. આત્મજ્ઞાની વિરક્ત છે, સત્પુરુષ વિરક્ત છે, સંતો વિરક્ત છે. જે મુમુક્ષુને એ રસ્તો પકડવો છે એને રાગનો રસ ઘટાડવો જરૂરી છે, કષાય રસ ઘટાડવો જરૂરી છે. કેમ કે કષાય રસને સીધો દર્શન મોહ સાથે અવિનાભાવી સંબંધ છે. નિર્ણય નહીં કરી શકે તત્વનો, આત્માનો નિર્ણય કષાય રસની તીવ્રતામાં, દર્શન મોહની તીવ્રતામાં નહીં થઈ શકે, મંદતામાં જ થઈ શકશે. કષાયની મંદતા નહીં હોય, કષાય રસને. એટલે આ બારે ભાવના જે છે એ બારે ભાવનામાં પણ એ જ વાત છે કે કોઈ પણ રીતે જીવને વિરક્તિ આવે, રાગ રસ ઘટે એનો, એ ઉપર આ બોલ છે 107 નંબરનો. એકત્વની ભાવના છે કે જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે, તે એકલો જ છે, તેના તેને જગત સાથે સોસંબંધ છે. હવે વાત તો સિદ્ધિ સાદી છે, બહુ કારણકારીનું લોજિક આપવાની આમાં કોઈ એટલી આવશ્યકતા નથી. આવશ્યકતા છે જે કાંઈ વાચક શબ્દો પીડ્યા છે એના વાચ સુધી પહોંચવાની. જીવ એકલો આવ્યો છે એ તો ખુલ્લી વાત છે કે જીવ એકલો આવ્યો છે, પણ એકલો રહે છે ખરો? આ સવાલ છે. એકલો રહે છે કે બેકલો રહે છે? ઘરમાં, કુટુંબમાં સંસારી જીવ રહે છે. મનુષ્યપણાનો આપણે આપણી ચાલતા ઉદયનો વિચાર કરીએ તો ઘરમાં બધા જણ હોય તો ભર્યું ભર્યું લાગે, એક પણ સ્વજન કે પ્રિયજનની ગેરહાજરી થાય તો ઘર ખાલી ખાલી લાગે, સૂનું સૂનું લાગે. તો એ સૂનું સૂનું લાગે છે ત્યારે જીવ એકલો ક્યાં રહે છે? એકલો રહે છે? એકલો એ વખતે નથી રહેતો. જો એકલો રહેતો હોય તો એને સૂનું લાગે નહીં. આ સીધી વાત છે. તો સ્વજનોના સંયોગમાં રહેવાની જે મીઠાશ છે અને એની જે ઊંફ છે, એ ઊંફનો રસ અને મીઠાશનો રસ આ જીવે કેટલો કેળવી લીધો છે એનો અંદાજ સાથે રહેતી વખતે નથી આવતો, પણ વિયોગ ઊભો થાય છે ત્યારે આવે છે. સંયોગમાંથી વિયોગની ઉત્પત્તિ થાય છે ત્યારે એનો પ્રત્યાઘાત ઊભો થાય છે, અને એ પ્રત્યાઘાત કેટલો કરુણ છે, કેટલો દુઃખદાયક છે એ કોઈને પૂછવા જવું પડે એવું નથી. એ અનુભવનો વિષય થઈ જાય છે કે જીવ કેટલો અનુભવ કરે છે, કેટલો દુઃખી થઈને એ વાતનો અનુભવ કરે છે. ત્યારે ગુરુદેવ શ્રી કહે છે, આ અનંત કરુણા કરી છે ગુરુદેવ શ્રીએ, કે તું ભલે સંયોગમાં રહેતો હોય તો પણ એકત્વની ભાવના છોડીશ નહીં, એમ કહેવું છે. અને હંમેશા એ વિચારજે, વિચારજે એમ નહીં, એ અનુભવ કરવાનો પ્રયત્ન કરજે. અનુભવ કરતો તને તને ધન્યવાદ છે, નહીતર અનુભવનો પ્રયત્ન તો તું ચાલુ જ રાખજે. અનુભવ વાંચનથી નથી થઈ જતો, અનુભવ શ્રવણથી નથી થઈ જતો, અનુભવ અનુભવના પ્રયત્નથી જ થાય છે. એ એક જ માત્ર એનો ઉપાય છે. એટલે તું અનુભવ કરવાનો પ્રયત્ન કરજે. જ્યારે તું સંયોગમાં રહેતો હોય ત્યારે પણ તું એકલો છો એમ અનુભવ કરવાનો પ્રયત્ન કરજે. બહુ સીધી સાદી વાત અનુભવથી સમજાય એવી એ છે આમાં, કે અશાતાનો ઉદય આવે છે ત્યારે એકલો ભોગવે છે કે કોઈ સ્વજન એમાં ભાગ પડાવે છે? પીડા થાય, દુખાવો થાય, રોગ થાય, અશાતા થાય છે ને, તો એની વેદના કોઈ લઈ શકે ખરું? ધીરુભાઈને ઢીંચણ દુખે છે, કોઈ ભાગ પડાવી શકે ખરું? હે નહીં. પણ બહુ સારા શબ્દોથી ઘરમાં બધું કે કાકા આમ, કાકા આમ, ભત્રીજા ચાર ચાર ભત્રીજા ભેગા થઈને, હે, બહુ જ મીઠા મીઠા શબ્દોમાં વાત કરે તો દુખાવો ઓછો થાય કે ન થાય? કયો નહીં ન થાય, પણ કોઈ એવું, હે, પ્રશ્ન દુખાવો ઓછો થાય કે નહીં એટલો છે. શું પ્રશ્ન છે? પ્રોબ્લેમ આશ્વાસનનો છે કે દુખાવાનો છે? હે, આશ્વાસન તો રોજ મળે છે, પણ હવે એક દુખાવો, એક નવો ઉદય શરૂ થયો છે. આ થયો છે એની જ વાત છે, હું પ્રેક્ટિકલ સાઈડથી વિચારું છું. તો આશ્વાસન તો મળતું તું, રોજ મીઠા મીઠા શબ્દો તો સાંભળવા મળે જ છે, બહુ આજ્ઞાંકિત છે ભાઈઓ. એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી એમને, પ્રોબ્લેમ છે એવો કાંઈ એવો પ્રોબ્લેમ નથી દેખાતો. પણ આ પ્રોબ્લેમ ઊભો થયો એમાં એ કામમાં આવે કે ન આવે એટલો સવાલ છે. તો એમનો અનુભવ આપણે પૂછી જોઈએ કે ઓછો થાય છે દુખાવો કાંઈ? કોઈ નથી કે ઓછો કર્યો તો નહીં. એ એમ બતાવે છે કે આ જીવ સંયોગમાં રહ્યો છે ત્યારે પણ એકલો જ રહે છે. આ અનુભવમાં અનુભવનો પ્રયત્ન કેવી રીતે થાય? ઉદય આવે ત્યારે સિદ્ધો થાય કે આ વખતે તો હું જ ભોગવું છું, કોઈ ભાગ નથી પડાવી શકતો. ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત દેતા કે વીંછી કરડે ને કાળી વેદના શરૂ થાય, તો જેને પરિવારને તો પ્રેમ છે, વાલ છે એના ઉપર, પંપાળે અડે કાંઈ એનાથી કાંઈ લેવાય, આમાંથી કાંઈ વેદના ખેંચી શકાય કે ભાઈ આમાંથી થોડીક આપણે લઈ લઈએ, આને ઘણી વેદના છે, સહન નથી કરી શકાતી, માટે થોડીક લઈ લઈએ, કેવી રીતે લઈએ? એકલો છે એ એક હકીકત છે, એ એક વાસ્તવિકતા છે, આ કોઈ કલ્પના વિહાર નથી, આ એક વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતાને જો સ્વીકારવામાં ન આવે તો એનું ફળ દુઃખ ન થાય તો સુખ થાય કાંઈ, કે એનું ફળ દુઃખ જ છે. એટલે જીવ સંયોગમાં રહે છે ત્યારે પણ એકલો રહે છે, અને એકલો રહે છે એને અનુભવ કરવાની ચીજ છે, અનુભવમાં લાવવાની ચીજ છે. અને જો એ સાથે રહે ત્યારે પણ એકલો રહે છે એવું આ બધા ઉદયની અંદર એ અનુભવથી જ્ઞાનને કેળવે તો પ્રસંગે એટલો દુઃખદાયક પ્રત્યાઘાત નહીં આવે. આ પ્રસંગે એટલો દુઃખદાયક પ્રત્યાઘાત નહીં આવે જો એને એકત્વને કેળવ્યું હશે તો. પણ જો એકત્વને ન કેળવવામાં આવે તો દુઃખ સિવાય બીજો કોઈ એનો ફળ જ નથી, દુઃખ સિવાય બીજું કાંઈ એમાં ભોગવવાનું આવે જ નહીં, એ વાત નિયમબદ્ધ છે. આ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. જ્ઞાનની પ્રધાનતાથી જો વિચારવામાં આવે તો જીવ એકલો છે એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. એટલે દ્રવ્યાર્થિક નહીંથી અહીંયા સમાધાન કરવાનું છે કે જીવ એકલો રહે છે, એકલો જાય છે, જાય છે ત્યારે પણ એકલો જાય છે, કોઈ સાથે જઈ શકતું નથી. જો કે ક્યાં જાય છે એનો પત્તો લાગવો જ મુશ્કેલ છે, કેવી રીતે સાથે જાય એ કોઈ દ્રશ્યમાન ચીજ નથી કે દેખાય, કઈ સેકન્ડે જાય છે એ કોઈ પકડી શકતું નથી. કાલે એમને ફેમિલી ડોક્ટર આવ્યા હતા, 10-15 મિનિટ લાગી ગઈ એટલે એને વિષય સ્પષ્ટ થઈ ગયો, 5 મિનિટની તપાસમાં જ એને તો ખ્યાલ આવી ગયો હતો. એ એમ કહેતા હતા કે અમે હોય તો આમાં કાંઈ કરી શકત નહીં, કે કદાચ હું આ વખતે ઉપસ્થિત હોત, યોગાનો યોગ એવો કોઈ હોત કે મારી ઉપસ્થિતિ હોત તો પણ હું કાંઈ કરી શકત નહીં. એનો અર્થ શું થાય છે કે એક ઉપચાર એક મર્યાદાનો વિષય છે. એ કે દવાખાનામાં અમારી સામે જાય છે કે દર્દીઓ એની સામે જ જાય છે, અમારા પ્રયત્નો જે છે એ મર્યાદિત છે. એ તો આયુષ્ય હોય તો લાગુ પડ્યું એમ કહેવાય, બાકી કાંઈક આમાં કાંઈ ચાલતું નથી અમારું, એ વાત અનુભવ ગોચર છે. એકલો જાય છે, કઈ સેકન્ડે જાય છે એ ખબર નથી પડતી, પાછળથી જણાય છે કે આ તો આમાં કાંઈ છે નહીં, દ્રશ્યમાન ચીજ નથી, દેખાતી નથી કે હારે હારે જઈ શકાય, આવી પરિસ્થિતિ છે. તો પછી જ્યાં જવાનું છે ત્યાં પણ પૂર્વ કર્મને ભોગવવા જ જવાનું છે, એ સિવાય બીજું શું ન્યાય છે? પર્યાયાર્થિક નહીંથી લઈએ તો જે કાંઈ ઉદય છે એ ઉદયમાં ફેરફાર થવો અશક્ય છે, તો એ રીતે સમાધાન આવે છે. દ્રવ્યાર્થિક નહીંથી લઈએ તો એકલો છે. પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે જગત સાથે સો સંબંધ છે, હજારો માણસો સ્મશાન યાત્રામાં સાથે થાય તો ઘણો સંબંધ છે એમ કહેવાય ને, પણ ગયો એને કોની સાથે સંબંધ રહ્યો એ તો કયો, કે એને કોઈની સાથે જાણે સંબંધ જ નથી. તો અત્યારે સંબંધ નથી એ વાતને તું અનુભવમાં લે, એ સંબંધ બધા કહેવા માત્ર છે, પોતાને સુખ શાંતિમાં તો પોતાનું એકત્વ જ કામમાં આવવાનું છે, સંબંધ કામમાં આવવાનો નથી. સંબંધ બાંધેલો, રાખેલો, અનુભવેલો અને અનુભવથી પાકો કરેલો એનું ફળ દુઃખ છે, બીજું કાંઈ નથી. એ સીધી વાત છે ભાઈ. આ શરીરના રજકણ અહીં પડ્યા રહેશે, કોઈ એક રજકણ સાથે નથી જતું. સંપત્તિ, કુટુંબ, મકાન એ તો પ્રશ્ન જ નથી, પણ શરીરનું પણ એક રજકણ સાથે નથી જતું. એક સમયમાં જે બે સમયમાં, એકથી બે સમયમાં તો જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં નવી પર્યાય ધારણ કરી લે છે. પર્યાયાર્થિક નહીંથી વિચારીએ તો પણ એ નવી પર્યાયમાં આવી ગયેલા છે. બીજી પર્યાયમાં જીવ આવી જાય છે, પણ જીવનો નાશ થાય છે એવું તો બનતું નથી. આ અહીંયા દ્રવ્યાર્થિક નહીં આવ્યો, અવિનાશી તત્વ છે. જે દુઃખ થાય છે એ નથી એનું થાય છે. શેનું દુઃખ થાય છે? ત્યારે દ્રવ્યાર્થિક નહીં એમ કહે છે કે છે, તું નથી એને કેમ જોવે છો? બિન હયાતીને કેમ જોવે છો? હયાતી છે એની બિન હયાતીને કેમ જોવાય? એ તો હયાત પદાર્થ છે, કોઈ કાળે નાશ ન થતો એવો પદાર્થ છે. એક કપડું જીર્ણ થાય ને બદલવું હોય તો કાંઈ તકલીફ નથી પડતી, પડે છે? બે ચાર વર્ષથી એકને કફની પહેરીએ છીએ, હવે તો ઘસાઈ ગઈ ને ફાટી ગઈ છે, હવે નવી બદલવી જ જોઈએ, એમાં શું છે? જો એ જીર્ણ થાય તો બદલવી જ જોઈએ કે જીર્ણ પહેરી રાખવાનો આગ્રહ કરવો જોઈએ? શું થાય છે ત્યાં? કે સીધી સાદી સમજણમાં બદલવી જોઈએ એમ થાય છે. એમાં શરીર જીર્ણ થાય છે, બીજું શું થાય છે? કોઈ વાર તો આયુષ્ય પૂરું થાય, એમાં સારું શરીર હોય તો પૂરું થાય છે, પણ જીર્ણ જ્યાં થયું ત્યાં તો કોઈ બીજો ઉપાય નથી. પણ વસ્તુની હયાતી છે, એ છે તો એમના પ્રત્યેની સદભાવનામાં એમને આત્મિક સુખ હો, એમને આત્મિક શાંતિ હો, એ નિરાવરણ દશાને પ્રાપ્ત કરીને સાદી અનંત 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 સમાધિ સુખમાં બિરાજમાન થાય, આ ભાવના કરવા જેવી છે. ભાવના જો કોઈના પ્રત્યે શુભ ભાવના કરવા જેવી છે તો એમની અનંત શાંતિની ભાવના કરવા જેવી છે, અને એનું નામ જ ખરેખર ભાવાંજલિ કહેવામાં